वित्त्वा षट्चक्रमार्गम् गहनमपि परम् योगिभिश्चाप्यगम्यम् लक्षैरूपैकृतैक्यम् स्तवनगुणभयम् संस्तुतम् देवसङ्घैः यस्याग्रे सिद्धरोष्टो हरिदम् अमलगृहा आगतारक्त्यवन्त्यः शान्तम् श्रीसन्तरामम् प्रणतजनमनु अभिष्टदम् नित्यमी। જે પરમ તત્વમાં સદાયને માટે લીન થયેલા છે, જેનું લક્ષ પરબ્રહ્મ પરમ તત્વની અંદર સતત પરોવાયેલું છે, જોડાયેલું જ છે, એવા જય મહારાજ વિત્વા ષટચક્ર માર્ગમ, છ ચક્રનો માર્ગ એને આખો ભેદી નાખી પરમ સુધી, બ્રહ્મ સુધી, પોતાના નિજ સ્વરૂપ પરમાત્મા સુધી જેણે પોતાની સ્થિતિ હંમેશને માટે સ્થિર કરી સ્થાપિત દીધી, તો ભિત્વા ષટચક્ર માર્ગ, છ ચક્રો ભેદવા, યોગીઓની સાધના અને ઉપાસના છે, એ બધી જ ઉર્મીઓથી પર થઈ જાય સિદ્ધ મહાપુરુષો, જીવનની જે કઈ ઉર્મીઓ છે, ઉમંગ છે, વૃત્તિઓ છે, એ બધાથી ઉપર ઉઠી જાય, એની સાથેના સંબંધો છેદી નાખે, વિત્વા તોડી નાખે એની સાથે, કે છ એ છ ચક્રોનું ભેદન કરીને, જેમ પેલા આકાશના ધડાકા થાય છે અહીં નીચે કરી દીવાશ્રી ચાપે એટલે પાઇપમાંથી નીકળી એકદમ ઉપર જાય અને ત્યાં ફૂટીને પ્રકાશ આપે, અવાજ આપે, બસ ષડચક્ર ભેદનમાં પણ એ જ રીતે પોતાની ઉપાસનાઓ વડે આ શરીર દ્વારા જે કઈ ઉભી થતી અડચણો છે એ બધાને હટાવી દઈને એનું ભેદન કરીને, કારણ મોટા મોટું જો અડચણ રૂપ હોય તો આ શરીર છે, શરીર એ જ પરમ તત્વ પરમાત્મા સુધી પહોંચાડવા માટે અવરોધરૂપ છે, કારણ એની ઉર્મીઓ છે, એની અંદર રહેલી અનેક વૃત્તિઓ છે, એ હેરાન કરીને, અવરોધ કરીને તમને આગળ ઉઠવા જ ન દે, એ નળાની અંદર જેમાં ધડાકો મૂકે છે એમાં વચ્ચે કઈક એવું અવરોધ આવી ગયું તો એ ઉડે જ નહીં, ઉપર જઈને એટલે ઉપર જાય જ નહીં, કેમ અવરોધ છે, એમ સામાન્ય જનજીવનનું છે, જનજીવન જે છે એ આવા અનેક અવરોધો વાળું છે, એને કારણે પોતાની વૃત્તિઓને આ રીતે ઉપર આગળ વધારી શકતા જ નથી, કદાચ કોઈ વધારવા માટે પ્રયત્ન કરે ને તો સંબંધીઓ જ પગ પકડી રાખે, તમને પગ ખેંચે, બીજા શબ્દોમાં કહી આગળ વધવા જ ના દે, ના ઘર છોડીને જવાનું નથી, આમ કરવાનું નથી, કે આ સાધન ભજન નહીં કરવાનું, સત્સંગમાં નહીં જવાનું, કેમ આગળ વધી જશે, આમ અવરોધો પોતાનામાં, પોતાના ઘરમાંથી, પોતાના જીવનમાંથી જ ઉભા થાય, પોતાની ઈચ્છા થાય પણ ઘણી અવઢવ થયા કરે, થાય કે ન થાય, જવું ન જવું, છોડું કે ન છોડું, આ બધી જ પરિસ્થિતિઓ એવી અવરોધ રૂપ બની જાય કે જીવનને ઉત્કર્ષ, એનો ઉત્કર્ષ થવા જ ના દે, જે મારા તો સામેથી વચન આપે છે કે ઉદ્યત પ્રતાપ સહિતમ શરણમ જનાનામ, જય મહારાજનું સ્વરૂપ કેવું છે, ધૈર્યાદિ સદગુણયુતમ શુભ શાંત વૃત્તિ, બધી જ વૃત્તિઓ શાંત અને પવિત્ર થઈ ગયેલી છે, જેનાથી આપનો આટલો બધો જગતમાં સૌની સાથેનો એક સત્સંગનો સંબંધ છે. પણ એ ઉન્નતિ કે કોની કેવી છે, સહિતમ શરણમ જનાનામ, જે શરણે આવેલા છે બધાને મારા અભ્યુદય કરાવે છે, ઉન્નતિના માર્ગે લઈ જાય છે. તો જો બધી જ વૃત્તિઓ શુભ અને શાંત થઈ જાય, જય મહારાજની તો છે જ, અને એમને શરણે જે આવે છે સમર્પિત થઈ ગયા હોય એને પણ એટલા જ ભાવથી ઉદ્યત પ્રતાપ, જય મહારાજનો પ્રતાપ, તમારો પ્રતાપ જે કોઈ જાણશે રે, તે તો સહેજે તરે સંસાર સંત રામ શિરોમણી મૂર્તિ રે. ઉદ્યત પ્રતાપ, જય મહારાજનો જે પ્રભાવ છે, જે એમાં એમનામાં રહેલો જે બ્રહ્મ તત્વ જે જાણશે સમજશે ને એને એને જય મહારાજ, તે તો સહેજે તરે, આ સંસાર સહેજ વારમાં તરી જાય, એને તરવામાં કશી મુશ્કેલી ના પડે. તો એ ઉદ્યત પ્રતાપ જે છે જય મહારાજનો, શરણે આવેલાને પણ એટલો જ એનું અભ્યુદય કરાવવા વાળો છે. તો ષટચક્ર ભેદન ની અંદર જયારે આ રીતની સડસડાટ વૃત્તિઓ ઉપર જતી રહે અને એક વાર એનો અભ્યાસ થઈ ગયો, એની અંદર સફળ થઈ ગયા, પછી હંમેશને માટે પોતે સ્થિરતામાં બેસી જાય શરીરથી આસન પર, પછી મનથી સ્થિરતામાં આવી જાય, પછી અંદર વૃત્તિઓ સ્થિર થઈ જાય અને બધાથી એક સાથે જેને કહેવાય કે મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, આ બધા જ અનાહત, વિશુદ્ધ, આજ્ઞા અને સહસ્રા દ્વારા સાતે ચક્રોને છેદીને વૃત્તિઓ સડસડાટ. હવે ખડચક્ર છેદી ચડી જવું, છેદો મનના રે મેલ. ષટચક્ર ભેદન થઈ જાય પછી મનના મેલ એમને મેં જતા રે. મનના મેલ ભલે આપણે ષટચક્ર ભેદી ન શકીએ, પણ મનના મેલ ને શેનાથી ધોશો, મન લઈ જ્ઞાન જળે ધોજો રે, મેલું રે મન સત્સંગે ધોજો, પણ ધોજો. તો સત્સંગ અને મેલું મન બંને ભેગા થાય ને તો મનને મેલું ના રેવા દે. તો એ ષટચક્ર ભેદન થી પણ મનના મેલ તો આપોઆપ ધોવાઈ જવાના છે, પણ સામાન્ય જીવન છે, મહારાજને શરણે આવ્યા છે, એનો પ્રતાપ ઉદ્યત કરવો છે, એને બે રસ્તા બતાવે, બસ સત્સંગ વડે મન ધોજો. સત્સંગમાં જે કઈ સમજાય છે એનાથી વિચારો બદલાય છે કે નથી બદલાતા, વૃત્તિઓ બદલાય છે, એને લીધે થોડોક સંયમ પણ, આવેશ પણ ઓછો થાય, આવેગ પણ ઓછા થાય, બસ આ છે એ અભ્યુદય. કે જય મહારાજને શરણે બેઠા છીએ, જય મહારાજ પોતે તો ષટચક્ર ભેદનથી અને પોતાની વૃત્તિઓને શાંત અને સૌમ્ય બનાવીને એમનો તો અભ્યુદય થયો છે, પણ અમારો આ રીતે દર્શન કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, સેવા કરીએ છીએ, તો જય મહારાજ આપણું અંતઃકરણ, આપણો વિચાર, આપણું જીવન, આપણો વ્યવહાર એને શુદ્ધ કરી આપે ધીરે ધીરે, પણ એ સત્સંગથી. તો દુનિયાનો આ સંસાર સાગર તરવા માટે પણ જય મહારાજ બેઠા છે, આવો તમને બધાને પાર લઈ જઈએ. ષટચક્રનું ભેદન યોગીઓ માટે બહુ સહજ છે. બધી જ વૃત્તિઓ રાખજો હાથમાં, જવા દેશો નહીં ક્યાંય. બસ વૃત્તિઓ સ્થિર કરી લીધી અને પોતાની જે સુરતા છે એ સુરતાને છેક ઉપર સ્થાપી દીધી. શરીર છોને રહ્યું એમને, શરીરની કોઈ પણ હરકત એ સહેજ પણ વિક્ષેપ નહીં કરી શકે. હા, સ્થિરતા શરીરની, મનની અને વૃત્તિઓની આવી ગઈ તો શરીર ભલે કલાકો સુધી ત્યાં બેસી રહી. જેની વૃત્તિ થઈ છે બ્રહ્માકાર, બસ એ વૃત્તિ એકાગ્ર થઈ જાય અને આપણા મનની, આપણા જીવનની, આપણા શરીરની જે પ્રવૃત્તિઓ છે એ બધી પ્રવૃત્તિઓને ધીરે 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 સંકેલી લઈએ. જેમ કાચબો પોતાના બધા અંગોને સંકેલી લે અને સુરક્ષિત થાય છે, એમ પોતાની બધી પાંચેય ઇન્દ્રિયોની વૃત્તિઓને પોતાનામાં સંકેલી દઈ સુરક્ષિત થઈ ગયા. કારણ જે કઈ વ્યવહાર થાય છે બધું આ શરીરની ઇન્દ્રિયો વડે થાય છે. જો શરીરની ઇન્દ્રિયોને સંકેલી લેવામાં આવે, કુર્મોંગાની વ સર્વસા, કાચબાના અંગોની માફક એને સંકેલી લીધી, તો એ આપણી વૃત્તિઓ, આપણી ઇન્દ્રિયો વૃત્તિઓ તરફ જશે નહીં અને આપોઆપ બહારનો કોઈ પણ સ્પર્શ વ્યવહારનો કે એ આપણને નહીં આંખથી થાય, નહીં કાનથી થાય. હવે એ બધા સ્પર્શ બંધ થઈ ગયા એટલે સાહજિક છે કે આપણે અંતર્મુખ થયા, સ્થિર થયા છે. અને સ્થિરતા આવ્યા પછીથી મન આપોઆપ શાંત થઈ જાય. અને મન શાંત થઈ ગયું એટલે જાણે બારી બારણા બંધ કરીને અંદર બેસી ગયા. બહાર ભલે ને ગમે તેટલી ટાઢ હોય, આપણને શું કરવાની. એમ આપણે જયારે અંતર્મુખ થઈ જઈએ ત્યારે સંસારનો ગમે એટલો તાપ હોય, આગ હોય, પણ આપણે આપણા સ્વરૂપમાં અંદર બેસી ગયા ને તો કશું જ નહીં અડે. વિત્વા ષટચક્ર માર્ગ, તો આ ષટચક્રનો માર્ગ છે, એને છેદવાનો છે. અને એ જો ષટચક્રનો માર્ગ ખુલ્લો થઈ ગયો, જેમ બોંગદું ખોદવું હોય તો ભૂગર્ભની અંદર જ ખોદતા ખોદતા અંદર જવું પડે ને, અને એમ પાર રસ્તો નીકળી શકે. એમ ષટચક્ર ભેદનની અંદર પણ આપણા પોતાની અંદર જ વૃત્તિઓને દ્રઢ કરી, સંકેલી, સંકલ્પ કરીને ધીરે 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 પોતે ઉપર ઉઠે કે આ બધામાં મારે નથી ફસાવું, આમાં મારે દુખી નથી થવું, બસ મારે શાંતિથી એકાગ્ર બની મારા પોતાના આત્માના સ્વરૂપની અંદર જ સ્થિર થવું છે, મારા પોતામાં જ રમ્યા કરવું છે. રમવાનું છે, શરીરથી બહાર રમીએ છીએ ઇન્દ્રિયો વડે, અને મન વડે અંદર રમવાનું છે. રમવાનું તો છૂટવાનું નથી, મનને કોઈને કોઈ પ્રવૃત્તિ કરવા જોઈતી હોય છે તો એને બહારની પ્રવૃત્તિ બંધ કરીને અંદરની પ્રવૃત્તિ આપો. બાળક રમતું હોય, એને નુકસાન થાય એવી રીતે રમતું હોય તો એ બાળક પાસે જઈને કે લે બેટા જો આના રમાય, લે તને આ આપું છું, આ લે. જે નથી કરાવવું એની પાસે છોડી લઈએ અને નવું આપી દે. મનને પણ જે આપણે નથી થવા દેવું, જે આપણે નથી ન કરવા જેવું કરતું હોય મન, તેને હળવેથી એને છોડાવી એટલે તને આ આપું છું, નાના બાળકની માફક આ લઈ લે, આની જોડે રમ. આ કાળી 52 પત્તા જોડે રમ્યા વગર 108 ની માળા જોડે રમું તો પેલા 52 પત્તા છે, 108 મણકા છે, એની જોડે રમને આનંદ આવશે. તો આમ વિકલ્પ આપી દેવો પડે મન એમને ક્યારે બેસી શકવાનું નથી. નહીં દેહ પ્રતામ શક્યમ ત્યક્તુમ કર્માણ્ય અશેષતા, એમ ભગવાને ગીતામાં કહ્યું છે. મન સંપૂર્ણપણે નિવૃત્ત થઈ શકતું જ નથી, એ કઈક ને કઈક કર્યા કરશે. તો કઈક ખોટું કરે તે પેલા એને સારું કામ આપી દે, એટલે આ કરો, ચાલો નામ જપ કરીએ, નામ સંકીર્તન કરીએ, નામ લેખન કરીએ, ભગવત સેવા કરીએ, કઈક સારું વાંચન કરીએ, સત્સંગ થાય. તો એક એને આપી દીધું અને એક ટેવ પડી ગઈ ને વાંચનની. વાંચન જેવું બીજું કોઈ નથી, કોઈ સગું નથી. સન્માર્ગે લઈ જનાર, સમયનો સદુપયોગ, કોઈ કકડાટ નહીં, એને કોઈ સુવિધા ના જોઈએ, એક ચોપડી જોઈએ. એટલે પોતાની વૃત્તિઓને પોતામાં જ સ્થિર કરી અને પોતામાં જ રમ્યા કરે, એ યોગીઓ છે. એટલે અહીંયા વિદ્વા ષટચક્ર માર્ગનો ઉદ્દેશ એટલો જ છે કે આ મહાપુરુષો જય મહારાજના સ્વરૂપને પોતાના સ્વરૂપની અંદર જ બેસી ગયા છે, એમને બહારની કશી જ આવશ્યકતા નથી. આટલો મોટો વૈભવ છે, આટલો મોટો સ્થાન છે, તીર્થ છે, એ તો અંદર નિરાતે બેસી ગયા છે. જેને કહેવાય ને ક્લેશાતીતમ, જે મહારાજ ક્લેશાતીત છે. ક્લેશાતીતમ મમેશમ, કોઈ પણ જાતની ઉપાધિ ક્લેશ વગરનો મારો બાપ છે. અને જો એની નજીક જાઓ તો અચલ સુખ કરમ, અચલ સુખ આપવા વાળા છે. અચલ સુખ કયું? આત્માનું. દુનિયાનું સુખ તો ક્ષણિક છે, થોડીક વારમાં ભાગીને ભૂકો થશે, થોડીક વાર માટે સારું લાગશે. અને એ દુનિયાનું સુખ, દુનિયાવી સુખ ચાલશે કેટલું? ક્ષણિક હશે. પણ જે મારે તો અચલ સુખ કરમ, જે સુખ ક્યારે ખૂટે જ નહીં. તો આવું સુખ આપવા વાળા જય મહારાજ પોતાની અવસ્થામાં સ્થિર છે. વિત્વા ષટચક્ર માર્ગમ ગહન, ગહન જતી ગોહી અને ગહન છે એ માર્ગે આગળ વધવાનું. દરેક જીવન પણ પોતપોતાના માટે તો ગહન છે, ગોહ્ય છે. પોતાનું જીવન પોતે જીવતો હોય છે અને પોતાની રીતે જીવતો હોય છે, જેને કહેવાય વ્યક્તિગત જીવન. અને વ્યક્તિગત જીવનમાં કોઈ માથું ના મારે. તો એ આપણા વ્યક્તિગત ગહન જીવનને ઉર્ધ્વગામી બનાવી આપણે. ચાલ મારે અંદરથી પ્રવૃત્તિ કઈ કરવી જેથી હું શાંત બનું, હું સુખી બનું, હું સંયમી બનું, હું સદાચારી બનું, સાત્વિક બની શકું? ક્યારે? કે મારી આંતરિક પ્રવૃત્તિ, મારી પોતાની પ્રવૃત્તિ સત્સંગ પરક હોવી જોઈએ, કે જેથી દુનિયાનો વ્યવહાર ભલે કરીએ પણ આપણને જરાય ના સ્પર્શે. સંબંધો પણ હોય પણ એ સંબંધો આપણને અતિ દુઃખી ના કરે. એટલે સત્સંગ અને સદશાસ્ત્રનું વાંચન એના જેવો કોઈ સગો નથી, એ તમને ક્યારે દુખી ના કરે. સદવાંચન, સત્સંગ તમને સુખી જ રાખે, સારા વિચારો તરફ જ લઈ જાય, ઉન્નતિ કરાવે. ક્યારે અધોગતિના માર્ગે તમને જવા દેશે ને કુમાર્ગે નહીં જવા દે. બાકી વિષ્ણુ શાસ્ત્રમાં તો કહી દીધું ને કે તમે એ માર્ગે ન જાઓ કે જ્યાં ભગવાન તમારી સાથે ન હોય. અને એ માર્ગ જ નથી, જ્યાં ભગવાન નથી એ માર્ગે જવાનું. કેટલો સરસ વિષ્ણુ શાસ્ત્રનો ભાવ છે. તો આવા સન્માર્ગે લઈ જવા માટે આપણા મનને આપણે જય મહારાજને સોંપી દઈએ. મન મૂક્યું મેં તમ ચરણે રે, મન ચરણે મૂકીને યાચ્યું રે સાધન સદગુરુ નું સાચું, બસ મન આપણા ચરણોમાં મૂકી દીધું. એવું કોઈ સારું સાધન આપો, મન ચરણી મૂકીને રાચું રે નાચું રે કહી દો તો વાંધો નહીં. બસ જે હેરાન કરે છે એને આપને સોંપી દઉં. કોઈ આવે મહારાજ આ છોકરો બહુ તોફાન કરે છે, બહુ હેરાન કરે, સોંપી દો મહારાજ ને. એ કહેતો નથી સોંપતો, એ તો આપી દેવા તો છોકરો એમ મને હેરાન કરતું હોય, પણ મન કે મહારાજ ને આપી દેવાતું છે. ફરિયાદ એ કરવાની, છોડવાનું નહીં. બાકી મહારાજ તો કે છે મન મન મૂકી દો મહારાજ ના ચરણે, જોવો જોઈએ. મન ચરણે મૂકીને આજ બસ આપની પાસે દક્ષિણા નહીં મૂકો તો ચાલશે, પણ જે મહારાજ ના ચરણમાં મન મૂકી દો, આપણે ચરણમાં મહારાજ ને ભેટ ધરાવીશું, કઈક વસ્તુ આપીશું, કઈક એ કરીશું. પણ જે મહારાજ કે છે કેમ કરો ને, આ બીજું બધું પાછું લઈ જાઓ, તમારી બદામે પાછો લઈ જાઓ, પિસ્તા પાછા લઈ જાઓ, કેસર નો ડબ્બો પાછો લઈ જાઓ, અને તમારું મન આપી દો મહારાજ ના ચરણે. મન અર્પણ કર્યું છે ને તો જ સાચી શાંતિ મળશે. તો જે આપવાનું છે તો આપી શકાતું નથી કે મહારાજ અમે આટલું લાવ્યા છે લો તમારા માટે લાવ્યા. અરે પણ મહારાજ ના માટે તમે મન લાવ્યા છો કે નથી લાવ્યા? ના મન તો અમારું છે, સન્માર્ગે ઉર્ધ્વગામી બનવા માટે જીવનને આપણે આપણા જીવનને ઉપયોગ કરીશું ઉર્ધ્વગામી બનાવવા માટે. બાકી અધોગામી તો છે જ, પાણીને છૂટું મૂકો જોઈએ, નીચે તરફ જ જતું રહેવાનું છે. એમ મનને છૂટું મૂકો જોઈએ, એ અધોગામી જ થવાનું છે. અને ગમે એટલું ઊંચે ચઢાવ્યા પછી પણ એને સાચવવું પડે. પાણી ગમે એટલું ઊંચે ચઢાવ્યું પણ સાચ જો રહી ગયું બાકી બધું જ. એમ મન પણ ગમે એટલું ઊંચે ચઢાવીએ પણ જો છૂટું મેલ્યું, કાગડો હોય કાગડો એને સોનાના પાંજરામાં પૂરો, રોજ સારામાં સારા ફળ દૂધ ખાવાનું આપો, પછી કદાચ છૂટો મૂકો જોઈએ. સૌથી પહેલો ક્યાં જઈને બેસશે? ગંદકી ઉપર, મળદા ઉપર જઈને બેસ. મનને સહેજે નવરું મુકાય નહીં, છૂટું મુકાય જ નહીં. જો મનને છૂટું મૂકીએ ને તો કાગડો એની ચાંચ હોને મળી હોય ને, અને રાજમહેલ ઉપર જઈને બેઠો હોય, રાજમહેલ ટોચ ઉપર જઈને, તો એ કાગડો કાગડો જ છે, એને ગરુડ ના કહેવાય. પ્રાસાદ શિખરે તિષ્ઠ કાક કેમ ગરુડાય તે. મોટા ઊંચા રાજમહેલ ની ઉપર જઈને બેઠેલો છું, કાગડો ગરુડ બની શકે ખરો? ના બની, એને તો સાચવવું પડે. તો સત્સંગ વડે સાચવવાનું છે આ મન, ને તો એ કાગડા જેવું છે. એને એની વૃત્તિઓ અધો માર્ગે જતા વાર નહીં લાગે. મનને સાચવવું બહુ અઘરું છે, અને એટલા માટે તો બધા જ શાસ્ત્ર ગ્રંથો, બધા જ મહાપુરુષો મન ઉપર જ વાત કરે છે. જે મહારાજે કહ્યું છે કે મન મેરા તો ગાડા ઘેલા, મન મેરા તું કા કરતા હે. મન ઉપર તો એટલી બધી વાત કરી છે કારણ સૌથી પહેલું અંકુશમાં રાખવાનું છે મનને. મન જો આપણા હાથમાં આવી ગયું તો બધું જ આપણું છે. મેરે મન કી ક્યા કહું ને ધાતા ઓરમ ઓર, શું વાત કરું, મારા મન એવું રખડે છે, ગયું રખડે છે, ગમે ત્યાં ફાવે ત્યાં રખડે છે. મન ઉપર તો મહાપુરુષોએ સંતોએ શાસ્ત્ર ગ્રંથોએ એટલી બધી ટકોર કરી છે, એટલી બધી વાત કરી છે. કારણ આખા જીવનમાં કોઈ પણ મોટા મોટી સમસ્યા સર્જનારું સાધન હોય તો મન છે, અનેક સમસ્યા ઉભી કરતું હોય, બીજું કોઈ નહીં કરે, એક મન જ. કે બોલવાનું મન થયું છે, બોલવા માંડ્યું, પછી જુઓ જોઈ કેટલા સંબંધો બગાડી નાખશે. મન થયું તું જોવાનું, બોલવાનું, ખાવાનું, સાંભળવાનું, અને જે કઈ પછી અપરાધ થાય તે જવાબદારી કોની? મન. મન આંખને લઈને ગયું, મન જીભને લઈને ગયું, મન કાનને લઈને ગયું, એટલે આખરે જવાબદારી કોની આવે? મનની. તો મન એ જીવનની મોટામાં મોટી સમસ્યા છે. અનેક સમસ્યાઓ સર્જનારું જો કોઈ કારણ હોય તો એ મન છે. એટલે મનને નિયંત્રણમાં લાવવા માટે અને મન ક્યારે પણ ખોટા રસ્તે ના જાય, અવળા માર્ગે નીચેના માર્ગે ન જાય, એટલા માટે ઉર્ધ્વગામી બનાવવાનું છે. અને એટલા માટે કહ્યું ભિત્વા ષટચક્ર માર્ગ. મહાપુરુષો તો સ્વયં પરબ્રહ્મ છે, એમણે તો પોતાની બધી જ વૃત્તિઓને યથાસ્થાને ઊંચા ઊંચાઈમાં એમણે તો ઢીક ગોઠવી દીધેલી છે, એમને કોઈ સમસ્યા જ નથી. પણ એમના દર્શન કરવા વાળા આપણે, એમની સેવા, એમનું સ્મરણ, એમનું સત્સંગ કરવા વાળા આપણે શું, આપણા જીવનમાં કેવી રીતે આગળ વધાય, ક્યાં વસ્તુ કેવી રીતે આપણે મેળવાય, તો આપણા જીવનની અંદર મેળવવા માટે એ જ, જેનાથી આપણી વૃત્તિઓ બેકાતી હોય, જેનાથી આપણી આ મનની વૃત્તિઓ પતનના માર્ગે લઈ જતી હોય, એને પહેલા સમજવી પડે, એને એ વૃત્તિઓને સમજવી પડે, અને સમજ્યા પછીથી એ વૃત્તિઓના નિરાકરણ માટે ક્યાં જવું? ચાલો જય મહારાજને શરણે જઈએ, આપ અમને કંઈક આપની પ્રસાદી સ્વરૂપે આપો, આપ શાંત સ્વરૂપ છો, આપ સંયમી છો, આપ ષડચક્રનું ભેદન કરેલા સંપૂર્ણ રીતે શાંત મૂર્તિ છો વૃત્તિઓથી પણ. તો ત્યાં આગળ એટલું જ કહ્યું કે શાંતમ શ્રી સંતરામ, આપ તો શાંત છો જ, બ્રહ્મ સ્વરૂપ છો, બ્રહ્મમાં સ્થિત છો, તો પ્રણત જનમના અમે તો આપને વંદન કરવા વાળા છીએ. પણ એમના મનને આપ એવું અભિષ્ટ આપો, એવું એમને જરૂરનું આપો કે જે નિત્ય આપને વંદન કરી રહ્યા છે. કેટલો સરસ ભાવ છે, નિત્ય વંદન કરનારને આપ સાચવો છો, એમનું અભિષ્ટ, એમનું કલ્યાણકારી, એમનું શ્રેય આપવા વાળા આપ છો. તો અમારી વૃત્તિઓ પણ ષટચક્ર ભેદનની માફક ઉર્ધ્વગામી બને, ક્યારે અમારી વૃત્તિઓ કે અમારું મન દુરાચારી ન બને, અમે આપની પાસે ચરણ વંદના કરીને આટલું માગીએ છીએ. શાંતમ શ્રી સંતરામમ પ્રણત જનમન અભિષ્ટદમ નિત્યમીળે. નિત્ય વંદન કરનારને આપ એનું કલ્યાણકારી ઈચ્છિત આપવા વાળા છો.